श्रीमत्प्रभुं योगयुतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुतं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया मोक्षार्थिभिः सेव्यपदारविन्दम्। परमात्मा स्वरूप जय महाराज अपना सौना अधिष्ठाता छे, आराध्य छे, इष्टदेव छे, एमने शरणे अपने सौ आश्रित छे, एमना शरणना अपने भाग्यशाली बन्या छे। तो अहिया मोक्षार्थी भी सेव्य पदारविंदम स्तुति वंदना करता करता भक्तो ए गायु हृदयपूर्वक गायु के जे मोक्षी छे जेने मुक्ति जोईए छे, जेम आपणे आगळ मुक्ति नी वात करी मोक्षनी, एम ए मोक्षनी आकांक्षा वाळाए हमेशा परमात्मा स्वरूप जय महाराजना चरणों मां जईने बेसू। सेव्य पदारविंदम मोक्षार्थी भी जेने मोक्ष जोईए छे, जेने कई कई प्राप्त करवू छे एने चरणों मां जईने बेसू। उपनिषदमां पण उपनिषदना ऋषिओए दरेक अधिकारी शिष्योने उपदेश आप्यो छे, पण चरणोमां बैठा होय त्यार पछी उपसमीपे एटले ऋषिओना गुरुजनोना चरणोमां बेसीने ज ज्ञान प्राप्त थई शके। अज्ञाननी मुक्ति त्यारे ज मळे के सद्गुरुना चरणमां आपणने स्थान। मोक्ष एटले के मुक्ति। भगवाने गीतामां पण अर्जुन ने एज वात करी के ज्ञान जोईए छे, ए प्राप्त करवू छे, तो सेवया प्रणिपातेना वंदन अने सेवा ए अवश्य ज्ञान ने आप ज्ञान आपवा वाळू छे। अने एनी अंदर पण अहंकार ने छोड़ी ने सद्गुरु पासे जवू पड़े। હું જાણું છું, મને બધું આવડે જ છે, એમાં શું સાંભળવાનું હતું કે ચાલો જઈને એમની પાસે બેસીએ, પણ એ અહંકારની વૃત્તિ હશે ત્યાં સુધી જ્ઞાન સંપાદન કરવાની આપણી લાયકાત નથી। ઘણાને એવી આદત હોય છે કે સંત મળે પ્રશ્ન કરે લાવ ને પરીક્ષા કરી જવું, અહંકારની વૃત્તિ। સંતની પાસે પોતાના અહંકારને શક્તિશાળી પુષ્ટ બનાવવા જતો હોય છે। સંત પાસે કોઈ સદગુરુની પાસે જવાનું હોય તો અહંકારને છોડવા માટે જવાનું। અહંકાર એ આપણો મિત્ર ક્યારેય બની શકતો નથી। રાજા રાવણ જેવો આવો શક્તિશાળી હતો, બળવાન હતો, પણ એનો એના અહંકારે એનો વિનાશ ન થયો। પણ દરેક વ્યક્તિના જીવનમાં પોતાનો આગવો અહંકાર હોય છે, અને એ અહંકાર પોતાની મેળે જ એને ઊંચો બનાવતો જાય, ચણતો જાય, ચણતો જાય, જેમ ભીંત ચણે ઊંચી 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 ઊંચી, પણ જયારે વધારે પડતી ઊંચી થઈ જાય ત્યારે શું થાય, પડી જાય। એમ જીવનમાં અહંકારની દિવાલ આપણી પોતાની, આપણે ઊંચી ચણતા જઈએ ચણતા જઈએ ને આખરે એ પડવાની અને આપણી ઉપર જ પડવાની। એટલે અહંકારની દિવાલને બહુ ઊંચી જવા દેશો નહીં। હા, પોતાનું સ્વમાન હોય ત્યાં સુધીનું બરાબર છે, કે ઘરની દિવાલ 10 ફૂટની હોય ઓરડાની, પણ પછી એથી વધારે ઊંચી કરવા જઈએ તો, અને વધારે ઊંચી દિવાલોમાં ક્યાંક ભૂકંપ વખતે એનું બેલેન્સ ના જાય, વધારે ઊંચી હોય તો વહેલું પડે. તો અહંકાર એ અનાત્મ છે. અહંકાર એ આપણો પોતાનો નથી, આપણો મિત્ર નથી. ગમે એટલો અહંકારને પોષીશું બધાની વચ્ચે, પણ એ અહંકાર ક્યારે આપણો મિત્ર બની શકતો નથી. દુશ્મન એ દુશ્મન છે અને મિત્ર એ મિત્ર છે. જય મહારાજની સ્તુતિ કરતા કહ્યું, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ. અહંકાર છે ને એ આપણો નથી, આપણું સ્વરૂપ પણ નથી, આપણા આત્માની શક્તિ પણ નથી, અનાત્મ છે. આત્મ એટલે હું પોતે, અને અનાત્મ જે હું નહીં તે અનાત્મ. તો અહંકાર કે લોભ, ઈચ્છાઓ, વિકૃતિઓ એ હું નથી, એને ત્યક્ત, એનો ત્યાગ કરો, તો જ આત્મદર્શન થશે. આત્માનો આનંદ ત્યારે જ આવશે. આત્મા અવભાસેન પ્રસન્ન માનસમ. મનની પ્રસન્નતા હશે તો જ આત્માનું સાચું દર્શન થશે. અને જે અનાત્મ હોય એને છોડી દેવી જ પડે. જેમ કે આપણા ઘરની અંદર આપણું ઘર છે, આપણા ઘરની અંદર કચરો છે, પણ કચરો તો ઘર નથી ને, તો શું કરવું પડે? કચરાને વાળીને બહાર ફેંકી દેવો. એમ આ કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ એ કચરો છે આપણા આપણા જીવનનો. ગમે તેવું હોય તો એને બહાર ફેંકી દેવો પડે. પણ માણસ અહંકારને સંઘરી રાખતો હોય છે, હું કઈક છું, આઈ એમ સમથિંગ, કોઈનું નહીં સાંભળું, જે છે એમને એમ જ થશે, કોઈને નહીં કરવા દઉં, કોઈને નહીં કરવા દઉં, આ અહંકાર. અને નહીં કરવા દઉં, નહીં અડવા દઉં, એનો મતલબ કે પોતાના અહંકારના કચરાને એ બહાર કાઢવા માંગતો નથી. તો આવા ઘણા બધા અવરોધો જીવનની અંદર આવતા હોય, અને એ અવરોધો આપણને ક્યારે શાંતિમાં, સાત્વિકતા કે સુખમાં આગળ વધવા જ ન દે, તમને ત્યાં ને ત્યાં નાખી રાખે. અને એ અવરોધ, એ સમસ્યાઓ તમારા પગ ઝારીને તમને સહેજ પણ ખસવા ના દે, ક્યાં જાઓ છો, ઉભા રહો. અને એ બધું જ અનાત્મ છે, અજ્ઞાન છે, અહંકાર છે. જ્યાં સુધી આપણી જાતને આપણે પોતે નહીં ઓળખીએ, નહીં સમજીએ, ત્યાં સુધી મુક્તિના અધિકારી આપણે થઈ શકતા નથી. મુક્ત થવું હોય, બંધનમાંથી છૂટવું હોય, તો એનો માત્ર એક જ ઉપાય, કશું પકડી ના રાખશો, કશું તાણી ના રાખશો. જો તાણી રાખ્યું જબરજસ્તી કરીને તો તૂટી જશે. હળવાશથી, ઢીલાશથી એમાંથી રસ્તો કાઢી લેશું, અને આ નકામું જ છે એમ સ્પષ્ટ સમજી લઈશું ને, તો આપોઆપ ખેંચાતાણ, માનસિક તનાવ બધું જ શાંત થશે જ. કોઈ ડોક્ટર પાસે નહીં જવું પડે, કોઈ સાયકિયા પાસે નહીં જવું પડે. તમે તમારા પોતાના ડોક્ટર બની જાઓ, એક નહીં દરેક બાબતમાં. પણ માણસ પોતાની જાતને વાંચી શકતો નથી, સમજી શકતો નથી, એને કારણે બધી જ ઉપાધિઓ અને બધા જ રોગો, બધી અશાંતિ પોતાની જાતને વાંચી નથી શકતો ને એને કારણે હોય. શરીરના રોગોમાં પણ એવું છે. જો તમે તમારી જાતને રોજ ને રોજ સ્પષ્ટ રીતે એને જોઈ શકો, સમજી શકો, વાંચી શકો, તો તમને તમે નિરોગી રહેશો. ગમે એટલી ઉંમર થઈ હશે, વર્ષો થયા હશે, પણ તમે વૃદ્ધ નહીં બનો. ગમે એટલી ઉંમર થઈ હોય તો પણ, ભલે ને 80 સુધી પહોંચો, પણ યુવાન. કેમ કે આપણે આપણી જાતને સમજી શકીએ છીએ, અને જે સમજી શકે ને એ એને ટેકલ કરી શકે. અને ટેકલ કરે તો પતી ગયું, કશું નથી રહેતું. કોઈ પણ સમસ્યાને આપણે અંગ્રેજી ભાષામાં ટેકલ કરવાનું જ કહીએ છે ને, ભાઈ ટેકલ થઈ કરી દીધી. હશ તો આ છે મોક્ષ. મોક્ષ એટલે કોઈ પણ પરિસ્થિતિમાંથી હળવાશ ની રીતે હળવાશથી બહાર નીકળી જવું, અને પછી આપણને એમ થાય હાશ પતી ગયું શાંતિથી. પણ એને માટે આપણી પોતાની માનસિક સ્થિતિને આપણે પોતે તૈયાર કરવાની છે. હમણાં જ એક ભાઈ આવ્યો હતો કે મહારાજ બહુ સ્ટ્રેસ રહેતા હે, કોઈ બહારથી નથી આવ્યું, ત્યાં ઉભું કર્યું છે, તારા મગજમાંથી તું કાઢી નાખ, અને જાતે નહીં કાઢું ને ત્યાં સુધી કોઈ ડોક્ટર કે કોઈ દવા તારે કામ નહીં લાગે, ગમે એટલી કરીશ તો. સમજી ગયો થોડું ઘણું કે તારા મગજના સ્ટ્રેસનો કચરો ત્યાં ભર્યો છે, તું કાઢ તારા ઘરમાંથી, બસ આટલું જ સમજી જાય. તો આપણા આપણી જીવનની જે સમસ્યાઓ છે કે આપણો જે કઈ માનસિક તણાવ છે એ બધો જ સહજતાથી આપણી જાતે જ એને હળવો કરી શકીએ છીએ. તો એ છે મોક્ષાર્થી વિહ, જેને બંધનમાંથી મુક્ત થવું છે, જેને પોતાની દુઃખની પોતાની માનસિક તણાવની સ્થિતિમાંથી બહાર આવવું છે, એને સૌથી પહેલા પોતાની જાતને સમજીને સમાધાન કરવું પડશે, પોતાની જાતની સાથે, બીજાની જોડે નહીં. અને આપણે પોતાની સેલ્ફ જો આપણે કંટ્રોલિંગ કરી શકીશું તો આપણું જીવન પણ એટલું સરસ સરસ મજાનું બનશે કે બીજાને આપણી સામે આવવાનું થાય, ઓહો કે મને મહારાજ આમ છે, મને કંઈક રસ્તો શોધી આપો ને. એ ક્યારે બની શકે? પોતાની જાતને કેળવી હોય ત્યારે. ભૂખ તો લાગવાની છે દરેકને, પણ જેને રસોઈ બનાવતા આવડે છે એ પોતાની ભૂખને સંતોષી શકશે, અને પોતે રસોઈ બનાવીને જમીને તૃપ્ત થાય, બીજાને પણ જમાડી શકશે અને બીજાની ભૂખને પણ દૂર કરી શકશે. તો સેલ્ફ કંટ્રોલ, જાત નિયંત્રણ વડે આપણી જાતને પણ આપણે સુખી કરી શકીશું, આપણે પોતાની જે કઈ ઉપાધિઓ છે એમાંથી બહાર, અને બીજા પણ આપણી પાસે આવશે કે ભાઈ તમે કેવી રીતે આવું સારું જીવન જીવો છો, તમારી પાસે આવ્યો છું, માર્ગદર્શન સલાહ જોઈએ છે. તો આપણે તો સુખી કરા, પણ બીજો પણ આપણા એ અનુભવથી સુખી થાય. તો એ જે આખી સમજણ કેળવાય, એક વ્યક્તિ હતા, એનો દીકરો પણ હરમાન કાકા કરીને હતા, એવો ભલો માણસ, એવો ભલો માણસ એ વ્યક્તિ. દુશ્મનને પણ સાચી સલાહ આપે કે આને મારું ખોટું બગાડ્યું છે માટે એને અવળી દિશાએ અવરો ચડાવી દઉં, એવું ક્યારેય નહીં. એનો દીકરો હતો ભાસ્કરભાઈ, એ વાત. આગલે દિવસ સાંજે તમે ગાળો ભાંડ્યા હોય અને બીજે દિવસ સવાર જાઓ કે ભાસ્કરભાઈ, ભાસ્કર કાકા આવું છે, તમે શું કહો છો? તો એને ખોટી સલાહ નહીં આપવાની, કાલ સાંજે તું મારી જોડે લડી ઝઘડી ગયો હતો. આ છે એ જીવનનું ઘડતર, આ છે પોતાની જાતને સમજાવી લીધેલી, કે પોતે સમજી ગયા પછી બીજાને પણ એવી રીતે સમજાવશે, એને ખોટે માર્ગે નહીં લઈ જાય. આમ આપણે આપણી પોતાની જાતને સમજણ પૂર્વક કેળવીશું તો સદા એને માટે સુખી. કોઈ દિવસ તમારા જીવનની અંદર અશાંતિ કે દુઃખ તમે અનુભવશો જ નહીં. કોઈને દુશ્મન માનવાની મનમાં જરાય વૃત્તિ ના રાખશો. દુશ્મન માન્યો એની સાથે જ એ તમારા મગજમાં સવાર થઈ જવાનો. અને મિત્રો હશે ને, એને તમારા ઘણા બધા સરસ કામ કર્યા છે, ઘણા બધા સારા કામ કર્યા, તમને મદદ કરી છે, પણ એ તમને યાદ નહીં આવે, કોક દાડો યાદ આવશે. જયારે દુશ્મન હશે તે હર પડે હળઘડીએ સવાર સાંજ બપોર ઉઠો તું અત્યારે દુશ્મન વહેલો યાદ આવશે. આમ મગજની અંદર ભમ્યા જ કરશે હું છું, અને આમ કરી નાખું ને આવું કરી નાખું ને આવું કહી દઉં. અરે પણ તે દુશ્મન માને શું કરવા, તારા મગજ નો કબજો એ છોડશે નહીં, એના જ વિચારો. અરે એના કરતા ભગવાન તારું ભલું કરશે, ભગવાન નો વિચાર કરને, તે નહીં હમણાં નથી કરવું. મને આમ કહી ગયો હતો, આવું બોલી ગયો હતો, સતત ખાતા પીતા ઊંઘતા જાગતા તમારું તમને ભમાઈ નાખે, કે આમ કર્યું તું ખબર લઈ લઈશ, લગાવવા દે. પણ શા માટે, તું મગજ માંથી કાઢ જો શાંતિ જોઈતી હોય તો. પણ આમ પોતાની જાતને કેળવ્યા સિવાય ક્યારેય પણ સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી, તો મુક્તિ કે મોક્ષ તો ક્યાં મળવાનો રહ્યો? સમજણ રાખજો. આટલી જીવનને ખૂબ સારું ઘડવું હોય ને ખૂબ સારામાં સારી જિંદગી જીવવી હોય ને તો સૌથી પહેલા મન સાથે સંઘર્ષ કરજો. કોઈની પણ સાથે ઝઘડવું હોય ને તો મન સાથે ઝઘડજો. કોઈને પણ મારવું હોય ને તો મનને મારજો. અને જો મનને મારી લીધું તો તમે બધે સફળ થઈ જશો. રામરાજને રાજ્યાભિષેક થયો પછી રામરાજનું વર્ણન કરતા કહ્યું કે ભાઈ મારવાનું કોને? તો કે મનને. જીતીએ મન અસ રામચંદ્ર કે રાજ. લડવું હોય તો કે ભાઈ કોઈની રામરાજમાં કોની જોડે લડવાની ના પાડી હતી, લડવું હોય તો એકલા મન જોડે લડજો. એ તમારો મોટામાં મોટો દુશ્મન છે. પણ મન જોડે લડી શકતા નથી. આપણો દુશ્મન છે છતાં એની આગળ આપણું કશું ચાલતું નથી. તો રામરાજની અંદર ભગવાનનો આદેશ ઢંઢેરો હતો કે જો લડવું ઝઘડવું હોય તો મન જોડે લડજો, ઝઘડજો, બાકી બીજા કોઈ જોડે લડવાનું નહીં. દંડ જતી ને કા દંડ ત્યાં જતી, જ્યાં દંડ કોની પાસે હોય, દંડ તો દેવો જ પડે ને, પણ દંડ માત્ર સંન્યાસીના હાથમાં હોય. દંડ રાખે છે ને સંન્યાસી, એ દંડ સંન્યાસી પાસે, એટલે એ પોતાની જાતનું દમન કરે. અને જીતવું હોય તો, ઝઘડો કરવો હોય તો મન જોડે કરજો. આજ સુધી કોઈ મન જોડે ઝઘડો કર્યો? કોઈ નહી કર્યો. સારે રસ્તે લઈ જાય છે મન, મોટા ભાગે અવળે રસ્તે. તો આપણી જાતને કેળવવા માટે હવે મન ક્યાં શોધવા જશો? કાનમાં કઈ ગરબડ છે, કાનને સુધારી લીધું. મોઢામાં કઈક દાંત કે જીભ કે કઈક ચાંદુ પડ્યું કે ગરમી આવી, તમે શોધી કાઢીને એને સારવાર આપશો. પણ મનને ક્યાં સારવાર આપવા જશો? શોધી કાઢો. જોઈએ ચડ્યું મન છે, દેખાય છે કઈ? ક્યાંને મન કહેવાય, ક્યાંને મન કહેવાય? વધ્યું તો આ શરીરમાં મન હોધી ચડતું નથી, છતાં આપણને હેરાન કરી જાય છે, આખી જિંદગી દુખી કરી જાય. શોધ્યું ચડે નહીં તો મન ક્યાં, મન કોને કેવું, મન ક્યાં ગાડી, એનો પરિચય શું, મનનું નામ શું, એની ઓળખ શું? તો જ્યાં જ્યાં વિચાર હશે ને ત્યાં ત્યાં મન હશે. પણ જો વિચાર નામે જ ના હોય તો મનને ક્યાં શોધશો? મનને શોધવાનું એડ્રેસ વિચાર. વિચાર વગર તો ખાલી રહેતું નથી મન. એટલે તમને એમ થાય કે અમારું મન ક્યાં? ભાઈ ભજવે છે તો રોજ, પણ છે ક્યાં એ ખબર નથી. બોલો, અત્યારથી કોઈને ખબર નથી કે મન ક્યાં રહે છે? આપણા વિચારમાં રહે છે. વિચાર એ જ મનને રહેવાનું ઘર, અને વિચાર એ જ મનનો આકાર, વિચાર એ જ મનનું સાચું નામ. એને પ્રોપર એડ્રેસ કહીએ કે મન ક્યાં, એનું એડ્રેસ કે વિચાર. લાંબુ એડ્રેસ નહીં, માત્ર વિચાર એ જ મનનું એડ્રેસ. તો હવે વિચારો કેવા હોવા જોઈએ આપણા, એ આપણે નક્કી કરવું પડે. જેવા વિચારો રાખીશું એવા ફ્લેટમાં મન રહેશે. સારા સારા વિસ્તારની અંદર ફ્લેટ રાખીશું તો આપણે સારા વ્યવસ્થિત રહીશું, પણ જો નકામા વિસ્તારની અંદર ફ્લેટ રાખ્યો હશે તો આપણે દુઃખી થવાના. એમ સારા વિચારોના ફ્લેટમાં મનને વસાવો, જેનું પ્રોપર એડ્રેસ વિચાર હોય તો. એ તો ખોટા વિચાર તો તમને દુઃખી ને હેરાન કરવાનું જ છે. તો મોક્ષાર્થી સેવ્ય પદારવિંદમ, કોઈ પણ બાબતની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય ને તો કોઈ મહાપુરુષના, કોઈ સિદ્ધ મહાપુરુષોના ચરણમાં જઈને બેસજો. અને જ્યાં એ ગુરુ ચરણોની અંદર બેઠા તો આપણી જાતને આપણે ધીરે 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 ઓળખતા સમજતા થઈશું. અરે મારી જાત આવી છે, હું આવો છું? કોક કહેશે તો ગુસ્સો આવશે અને ક્યાં તો સંબંધ બગડશે, પણ આપણે આપણી જાતને જ પૂછીશું કે હું આવો છું. અને જયારે પોતાનું અંતઃકરણ કોન્શિયસ એમ કહેતું હોય કે તું આવો છું, ભલે દુનિયાને તમે ના બતાવો પણ તમે તમારી જાતને તો ઓળખો ને કે હું આવો છું. તો જયારે પણ પોતાની જાતને પોતાનું કોન્શિયસ કહી દેતું હોય, પોતાનો અંતરાત્મા બોલી દેતો હોય, ત્યારે એવી વાતને માટે હવે મારે ક્યાં જવું? કરોડો રૂપિયા અબજો રૂપિયા ભેગા કર્યા છે ને, કમાયા છે ને, તો એને સંતાડવાની જગ્યા મળશે, પણ આ હૃદયની વાત ક્યાં મૂકવી એ સમસ્યાને જીવનમાં તમે ક્યારેય નહીં ઉકેલી શકો. હું કોને કહું આ વાત? ઘણી વાતો એવી હોય છે કોઈને કહેવાય નહીં ક્યાં મૂકવી. અને જ્યાં સુધી આપણા અહિયામાં અમુક બાબતો હોય ને તો એવી અકળામણ કરે, એટલી બધી અશાંતિ ઉભી કરે, એ બીજા કોકને કહીએ નહીં ને ત્યાં સુધી ઓછી ના થાય. તો આવી સમસ્યામાં તમે શું કયો નિર્ણય લઈ શકશો? એમાંથી કેવી રીતે છૂટી શકાશે? જેને માનસિક તણાવ, જે બંધન, જેને સ્ટ્રેસ કહીએ, મોક્ષાર્થી ઈચ્છા છે, હળવું થવું છે, પણ દુઃખ ક્યાં કેવું, કોને કેવું એ નથી જડતું. કોને કોને વાત કહું કે જે મારી બહાર ના જાય, મારી બે ઇજ્જતી ના થાય? ઈચ્છે દરેક વ્યક્તિ. માણસ કઈક એવી પરિસ્થિતિ બહુ દુઃખી હોય, બહુ દુઃખી હોય, ઊંઘ ના આવે, ખાવાનું ના ભાવે, જાગવાનું ભારો ના આવે, બહાર કોઈની સાથે વાત કરવાની ઈચ્છા ના થાય, એટલો બધો માનસિક તણાવ થઈ ગયો, પણ કોઈક વ્યક્તિ મળી જાય, લાય એને વાત કરું, એના ખોળા માથું મૂકીને રડી લઉં, અને રડ્યા પછી એનો હળાશ, થોડી હળવાશ થશે. કેમ કે અહીંયું હળવું થયું. મોક્ષ જોઈતો હોય એટલે, મોક્ષ એટલે કઈ બીજો કોઈ મોક્ષ નથી, કઈ બંધનોમાંથી કાઢે ને જેલમાંથી બહાર કાઢે ને કઈક તમારી ઉપર કઈ કરે અને મોક્ષ મળે, એ મોક્ષ નહીં. મોક્ષ છે આપણા પોતાના વાસ્તવિક રોજિંદા જીવનની અંદર, જયારે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે અકળામણ અનુભવીએ, બંધન અનુભવીએ, કઈ સમજે નહીં, કઈ રસ્તો ના નીકળે, એવી સમયે આપણે કેવી રીતે આપણી જાતને સંભાળી શકીએ અને એમાંથી જે બહાર નીકળવાનો રસ્તો નીકળે એ આપણી પોતાની સાચી સમજ. અને જયારે પોતાની સમજ ટૂંકી પડતી હોય, પોતાની જાતને ન સમજાવી શકતો, બહાર ન કાઢી શકતો, તે વખતે વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. બસ ચાલો જય મહારાજના શરણે જઈએ, કઈક હળવાશ અનુભવીશ, જઈને જય મહારાજને વાત કરીશ, ખોળામાં માથું મૂકીશ. એક આપણી બહુ નાની ઉંમર હતી, જાનકીદાસ મહારાજ હતા આદુરડામાં, નડિયાદ એક પ્રતિષ્ઠિત માણસ, બહુ મોટા પ્રતિષ્ઠિત. આ સમય આવેલા 8:30 પગે લાગી બાપજી, કે બાપજી મારે, હું આપની પાસે ખાસ મારી અંગત બહુ જ અતિ એવી વાત કહેવા માટે આવ્યો છું. મારા શ્રીની ઉંમર મોટી હતી ને, આપણે નાની ઉંમર હતી. કે છે આને કહો તું બહાર જતો રહે. કે છે ને મારા એક માણસ તો જોઈએ ને સાથે. એમ કરીને બેઠા, બારણું બંધ કર્યું, સૌથી પહેલા તો પગે લાગતાની સાથે બાપજીના ખોળામાં માથો મૂકીને નાનું છોકરું રડે એમ ધુસકે ધુસકે રડી પડે. વંદે સદા શ્રી ગુરુ સંત રામ. હળવાશ એવો મોટો માણસ હતો કે એને હળવાશ ની કોઈ જગ્યા નહોતી દેખાતી. કોની સાથે વાત કરું, કોને કરું, એવો પ્રતિષ્ઠિત મોટો માણસ. જ્યાં રડી લીધું પછી બાપજી એમનું કેમ પાલો પાણી લઈ આવી, પાલો પાણી પાવ્યું, પછી ધીરે ધીરે જે વાત કહી, જે કઈ કહેવાની અંદર હૈયાની વરાળ હતી ઠાલવી, ત્યાર પછી મારા શ્રી માથે હાથ મૂકીને અને જે કઈ વાત કહેવાની વાત કરી, હળવાશ થઈ. હાશ બાપજી, આજે કેટલા બધા દિવસ પછી હળવાશ અનુભવું છું. મોક્ષાર્થી વી સેવ્ય પદારવિંદમ. બસ આ રીતે કોઈ પણ મહાપુરુષના ચરણમાં જઈ બેસી જીવનની હળવાશ, મનની હળવાશ જો મેળવવી હોય અને કેળવવી હોય ને તો વંદે સદા એના ચરણમાં વંદના કરી ત્યાં બેસી તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બસ એની પાસે જઈ વંદન કરી સેવા કરીને મન હળવું કરવાની ઔષધ એની પાસેથી લઈ, જે કઈ જ્ઞાન વચન આવશે, જ્ઞાન અમૃત આપશે, એમના મુખના એ જ્ઞાન અમૃતના શબ્દો આપણા જીવનની બધી જ પીડાઓ, બધા જ જે કઈ આપણા દ્વિધાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધી જ એક વચનામૃતની ઔષધિથી બધું જ ટાળી દેશે, બધું જ શાંત કરી દેશે. પણ જવું પડે આસ્થા શ્રદ્ધા સાથે, પણ એની સાથે વિનય વિવેક સાથે પણ. તો જીવનની અંદર તમારી જાતને એકલી ઉથામ્યા કરશો, ઉથામ્યા કરશો, મથ્યા કરશો તો પણ શાંતિ નહીં મળે. પણ તમારી જાતને કોઈક વિભૂતિ કોઈ સંતના ચરણે મૂકી દો, પદારવિંદમ સેવ્ય મોક્ષાર્થી, એના ચરણની સેવા, એના ચરણની વંદના કરો મોક્ષાર્થી, તો તમને તમારો મોક્ષ અવશ્ય પ્રાપ્ત થઈ જશે. તો આ એક મુક્તિનો માર્ગ છે. જીવનની અંદર આપણી પોતાની હતાશાને ફેંકી દઈ અને હાશ મેળવવાનો આ એક જ રસ્તો ને એક જ સ્થળ છે, એક જ એડ્રેસ છે. એને કહ્યું મોક્ષાર્થી વિહી સેવ્ય પદારવિંદમ. બસ એ ચરણોમાં પહોંચીએ, એની વંદના કરી, શરણ કે મેળવી અને આપણી જાતને ધન્ય અનુભવીએ. જય મહારાજ.